वेरी फॉर्चुनेट टू हैव सभी भाई हमने और सब जो रस लागो तो श्रीमती नो बच्चों ऑफिस में पत्र वाँचा पी हमने लख्यू पत्र बहु नाना पड़ से हाँ नारद ते शिक्षा पत्रिका वाँचो तो तब भक्ति साचु खबर पड़े तो इमने आखी ए पत्रिका इंडिया ने मंगाई पी ए अभ्यास कर घेरा पी ही वोज गेटिंग रेडी अब कैंसल तो मैंने एम क्यू कि कृपाणुदेव हूँ तुमने छेले आपवाणो छू कृपाणुदेवे चार पाना अंदर क्या क्या पत्र में भक्ति मार्ग मुकेलो ये हूँ आज कॉपी कर लाला तो तब बता घरे जाओ तेरे लेता जो इज वेरी इम्पोर्टंट तो आप आज शू कहवा समीर भाई ने सांभिए समीर भाई प्रकाश भाई
પેલા તો કૃપાણુદેવ ને મહાવીર કૃપાણી ની પાસે થી આશીર્વાદ લઈએ કારણ કે ગ્રંથ એવો છે મારી લાઈક અધિકારી નથી આ કહેવાની પછી સમજો છો એ વાંચવા માંગુ છું એટલે કૃપાળુદેવ ભગવાન ની જય મહાવીર સ્વામી ભગવાન ની જય મહેન્દ્રભાઈ મને વચનામૃત લગભગ 10 વર્ષ પર આપ્યું હશે મહેશભાઈ હે હું જયારે ફ્લોરિડા મૂકી હતો ત્યારે આપ્યું હતું અને મારી ટેવ છે કે રાત્રે સુધી વખતે પાંચ સાત દસ પાંચ પુસ્તકો સાથે બાજુમાં પેડ ની બાજુમાં જ પડ્યા હોય અને જે હાથમાં આવે તે ત્યાંથી નાઇટમાં તે વાંચ્યું એક દિવસ આથી 10-12 મહિના પહેલા વચનામૃત ચાલતું હતું તો એક 219 પત્રાંક પર શ્રીમતીના પત્રાંક પર નજર પડી વાંચ્યો તે તમને સંભળાવું બધો નાનો પત્ર છે એક દેખીએ જાણીએ એક દોહો છે નીચે લખેલો એ દોહા વિશે આપણે લખ્યું તો એ દોહાથી અમને આપને નિશંકાથી ધૃઢતા થવા માટે લખ્યું નહોતું પણ સ્વભાવે જો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો એવી લય તો ગોપાંગનાને હતી ગોપાંગના એટલે ગોપીઓને હતી જે શ્રીમદ ભાગવત ની વાત કરે છે ઓકે શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે તે પરમ દાયક પરમ આહલાદક છે અને આશ્ચર્ય છે નારદ ભક્તિ સૂત્ર એ નામનું એક નાનું શિક્ષા શાસ્ત્ર મહર્ષિ નારદજીએ રચેલું છે તેમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કરેલું છે ઉદાસન છે ઓછી થાય નાત્રીને આમ કહ્યું છે એટલે એમણે પણ નારદ ભક્તિ શિક્ષા શાસ્ત્ર વાંચવાની સ્વભાગભાઈને સલાહ આપી દીધી મને અમારી કિરોસિરી જાગી કે નારદ ભક્તિ સૂત્ર જે શ્રીમદજીએ કીધું હોય તો મારે બી વાંચવું છે આગળ એમને 221 પત્રમાં લખ્યું કે શ્રીમદ ભાગવત પરમ ભક્તિ રૂપ જ છે એમાં જે વર્ણવ્યું છે તે લક્ષણ રૂપને સૂચવવા માટે મુનિએ સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિશે જે કઈ તમે પૂછવાનું લખ્યું છે તેમાં એમ કે કાર્યસિદ્ધિ તમને મળી જશે એટલે એને ગોપાલ શ્રીમદ ભાગવત ની વાત કરી અને 223 પત્રમાં ચોથા પેરેગ્રાફમાં 223 એટલે એવું કહે છે ચોથા પેરેગ્રાફમાં 223 પત્રમાં પરમાત્મા અને આત્માનું એકરૂપ થયું તે પરાભક્તિની છેવટની હદ છે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે એ એક જ લઈ રહેવી તે પરાભક્તિ છે એક જ આત્મા અને પરમાની એક જ લઈ રહેવી એ પરાભક્તિ છે એટલે પરાભક્તિ ની વાત કરી એ પરાભક્તિ જ નારદ ભક્તિ સૂત્રમાંથી આપણને મળે છે એટલે આ રીતે મને આમાં ઇન્ટરેસ્ટ પડેલો એટલે હજી મેં નારદ ભક્તિ સૂત્ર વાંચવાનું ચાલુ કર્યું અને જે બી કઈ સમજે છે થોડું ઘણું બધી ગાથા તો ના થાય જેટલી થાય ત્રણ એક ગાથા કરીએ અને જે બી જે સમજ્યો છે તેની પર વાત કરીએ સામાન્યપણે શું થતું હોય છે કે ભક્તની યાત્રા ભગવાનની શોધથી ચાલુ થાય ભક્તની યાત્રા ભગવાનની શોધથી ચાલુ થાય કઈક અજાયબીની વાત કરું સામાન્યપણે જે પણ ભગવાનની શોધમાં નીકળે તેને ભગવાન કદાચ મળતો નથી. અજાયબીની વાત છે. કેમ નહીં મળે? તો કેવું છે કે એક અંધ વ્યક્તિ હોય તે સૂરજની શોધમાં નીકળે અને એને સૂરજ મળી જાય છતાં બી એને મળે ના મળે? કારણ કે એને સારી ઉપચાર કરવાનો છે. સૂરજને મેળવવો જ હોય તો આંખનો ઉપચાર કરવાનો, રાઈટ? એટલે અંધ આંખ એટલે ભક્તિ અને સૂરજની શોધ એટલે ભગવાન. હવે આપણે માની લો કે હું અંધ વ્યક્તિ છું એટલે આંધળો ભક્તિવાળો છું અને સૂરજની શોધ મારે નીકળું તો મારાથી ના જ મળે મને ભગવાન. મારે જો મેળવવો હોય તો મારે પહેલા આંખની ઉપચાર કરવી પડે, મારે પહેલા ભક્તિની ઉપચાર કરવાની જરૂર છે. આ એક જાણી લેવાની જરૂર છે. એટલે જે ભક્તિની શોધમાં નીકળે છે એને ભગવાન મળે, એ પહેલી વસ્તુ. અને જે ભગવાનની શોધમાં નીકળે છે એને ભગવાન મળવાની શક્યતા ઓછી છે, એમ જ કહી શકાય. ઓકે, રાઈટ? એટલે આપણે જે જોઈએ કે આપણા જે દાર્શનિકો છે, દાર્શનિકો મીન્સ ફિલોસોફર જે થઈ ગયા, એમણે મોટે ભાગે ભગવાન વિશે લખ્યું છે, મોટે ભાગે ભગવાન વિશે લખ્યું છે. અને જે આપણા ભક્તો કે સંતો થઈ ગયા એમણે ભક્તિ વિશે લખ્યું છે. કેમ? કારણ કે જે દાર્શનિકો થયા, ફિલોસોફર છે, એમણે ભગવાનનો અનુભવ જ નથી, એમનો તો અનુમાનનો વિષય છે. દાર્શનિકોનો અનુમાનનો વિષય છે, જ્યારે સંત ને ભક્તનો અનુભવનો વિષય છે. એટલા ખાતર એ લોકો ભગવાનની નજીક છે. એટલે આ એક સમજી લઈએ પહેલા, થોડોક એની પૂર્વ ભૂમિકા પહેલા નાર ભક્તિ માં છે. એટલા ખાતર દાર્શનિકો ઓલવેઝ ભગવાન વિશે લખે, સંત અને ભક્તો ઓલવેઝ હનુમાનના વિષયને લીધે ભક્તિ વિશે લખે. તો જેમ પેલા આપણે અંધ વ્યક્તિ હોય તમે આંખની ઉપચાર કરો, આપણે ભક્તિ મેળવવા માટે જેમ આંખની ઉપચાર કરવો પડે. હવે આપણને સવાલ ઉત્પન્ન થાય કે ભગવાનની શોધ ભક્તિ વિના કઈ રીતે થઈ શકે? તમારે ભગવાનને જે શોધવો હોય તેની ભક્તિ તો એ ભક્તિ વિના, ભગવાનની શોધ ભક્તિ વિના ભક્તિ કઈ રીતે થઈ શકે? હું એમ કહેવા માંગુ, ભગવાનની શોધ ભગવાનને મળ્યા વગર ભક્તિ કેવી રીતે થાય? અનસીન મળ્યો નથી મને, એની ભક્તિ કેવી રીતે જાગે? અથવા તો ભક્તિ જેના આધારે છે, જે ભગવાનને આધારે જે ભક્તિ છે, એ ભગવાન મળ્યા ન હોય તેના વિના એના વિના ભક્તિ કઈ રીતે જાગે? એક પ્રશ્ન છે, વેરી કોમન ઇન્ટેલિજન્ટ પ્રશ્ન છે. તો અંધ વ્યક્તિને સૂરજ મેળવવા માટે શાની જરૂર છે? આંખની જરૂર છે, એને સૂરજની જરૂર નથી. મેં કીધું આંખ એટલે ભક્તિ અને સૂરજ ભગવાન એટલે સૂરજ. તેવી રીતે ભગવાન મેળવવા માટે સૂરજની જરૂર નથી, ભગવાનની જરૂર નથી, આંખની જરૂર છે એટલે ભક્તિની જરૂર છે. એ ખાલી ઉદાહરણ તરીકે આપ્યું. અને એટલે ભક્તિની પહેલા શોર્ટમાં ડેફિનેશન કરીએ, નારદજી એની બહુ વિશાળથી ડેફિનેશન કરે છે, તે જ આપણે જોયું પહેલા. તો એટલે ભક્તિ એટલે પહેલાં શું છે કે આપણે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, પૂજા કરવી, દીવો કરવો, બધું આ બધું કરવું એ ભક્તિ છે, એમાં એવું ખોટું નથી. આ ભક્તિ એટલે શુદ્ધ પ્રેમ, પ્રેમ પ્રેમ એટલે ભક્તિ, આટલું જ આપણે જાણીએ. અને પ્રેમ વિરાટ તરફ વળવું, આ વિરાટ સૃષ્ટિ તરફ વળવું, એનું નામ ભક્તિ. આટલે જાણીએ ને પછી આગળ ચલાવે. હવે શું થયું કે નારદજી ભક્તિ સૂત્ર કેવી રીતે બહાર આવ્યું? કારણ કે કોઈને ખબર નથી કે આ નારદજી જ લખી છે કે નથી. હા, એ તો કારણ કે પુરાવો કોઈ પાસે છે નહીં. પણ વાત એવી છે, જે મેથોલોજીકલ વાત છે તે વાત કરું, કે વ્યાસજી જે થઈ ગયા, મને છે ને ગાડીમાં એ જ વાત કરતા હતા કે વ્યાસે 70 પુરાણો લખ્યા છે, એમાં મહાભારતનું એક પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, અમે પુરાણો બધા ઘણા લખ્યા. 1,00,000 શ્લોકોનું મહાભારત, આટલું બધું વસ્તુ પુસ્તકો લખ્યા, છતાં બી એને મગજમાં શાંતિ નથી, મનમાં શાંતિ નથી, અશાંત છે. આટલું બધું લખ્યું છતાં બી હવે પહેલાં તો મનમાં એવી વિચાર આવે કે વ્યાસ, પહેલાં હું એવું માનતો કે વ્યાસ એ કોઈ શાખાનું નામ હશે, જેમાં આજે શંકરાચાર્ય છે, આજે જે બી પીઠના જે શંકરાચાર્ય છે બધાને શંકરાચાર્ય જ કરે, જે બી પુસ્તકો બહાર પાડે એ શંકરાચાર્યના નામે જ બહાર પાડે. એટલે શંકરાચાર્ય શંકરાચાર્ય એટલે શંકરાચાર્ય પુસ્તક, ઘણા પુસ્તકો લખે એવું આપણને લાગે. આપણે જો મુખ્ય શંકરાચાર્યની વાત કરવી હોય તો આપણે પેલા કેવું પડે કે આદિ શંકરાચાર્યની વાત કરીએ છીએ, રાઈટ? તેવી રીતે આપણને એવું, મને પણ એવું લાગતું કે વ્યાસ નામની કોઈ શાખા હશે, બધા જે એમાં વ્યાસપીઠમાં આવી જાય એટલે વ્યાસ લખ્યા હશે. પણ જયારે તમે ઓશોનું લિટરેચર, રજનીશનું લિટરેચર વાંચો, રજનીશ અદભુત, એક એક વિષય ઉપર લખેલું છે, કઈ વિશાળ સાહિત્ય જે એ આજના મોડર્ન જમાનાની અંદર જે લખી શકે તો પેલો પણ લખી ગયો હશે એવું આજે હવે મારા માર્ગમાં માનવામાં આવે છે. તમને કન્વિન્સ કરવા માટે નથી વાત કરતો, પણ એને ખાલી વાત કરું. હવે 18 પુરાણો લખ્યા પછી વ્યાસજીને મનમાં અશાંતિ છે, ત્યાં નારદજી આવી પડે છે. પણ નારદજી વિશે વાત કરી કે નારદજી એટલે બ્રહ્માના માનસ પુત્ર, સેલેસ્ટિયલ બોડી. ઓકે, કેવી ઉત્પત્તિ થઈ છે એની કઈ જવાની કઈ જરૂર નથી, પણ એ જ્યાં બી ત્યાં ભક્તની જરૂર પડે, જ્યાં એને કોઈની સુવિધાની જરૂર પડે ત્યાં આવી પડે. અને વિષ્ણુના સ્તાંજ ભક્ત નારાયણ નારાયણ જ બોલે. વ્યાસને પાસે આવે છે, પહેલા વ્યાસને વ્યાસનો પ્રશ્ન એ જાતે જ ઉકેલી દે છે કે વ્યાસજી એમ કે તમારા મોહ પર આટલી બધી ચિંતા, આટલું બધું લખ્યા પછી બી તમારા મોહ પર આટલી બધી ચિંતા ક્યાં? વ્યાસજી કે નારાજી એ જ તમને પૂછવા માંગતો હતો. ઓકે, તો મને કઈ ઉપાય કહો કે એવું કઈ કહો કે જેથી મારી આ મનમાં શાંતિ આવે, રાઈટ? આ વાત કરી તો નારદજી એમને એમનો પોતાના અનુભવની ભક્તિની વાત કરે. એટલે પહેલા શ્રોતા કોણ? વ્યાસ. કેટલા શ્રોતા? વ્યક્તા કોણ? નારદ. નારદે વ્યાસજીને કહ્યું જે ભક્તિ સૂત્ર વાત કરી તે ભક્તિ સૂત્રની આપણે વાત કરીએ છીએ. પછી નારદજીએ શ્રીમદ ભાગવત કૃષ્ણ લીલા કરી ગોપાંગનાની ભક્તિ લખી, પછી એમને મનમાં શાંતિ આવી. એટલે તે નારદ સૂત્રની વાત છે. હવે સૂત્રમાં શું હોય છે? સૂત્રના ત્રણ નિયમો હોય જનરલી દરેક સૂત્રમાં, કારણ કે એ શું છે, કપેટ છે, નાના નાના સૂત્રો છે, સૂત્રો, રાઈટ? એટલે તમને આપણે જોશું એટલે તરત ખ્યાલ આવી જાય કે શું કરે. એમાં શું છે કે ત્રણ જરૂરી વસ્તુઓ છે. પહેલું તો સૂત્રમાં શું હોય જરૂરિયાત કે અલ્પ અક્ષરમ, અલ્પ અક્ષરમ એટલે સંક્ષિપ્ત શબ્દની અંદર શબ્દનો સમૂહ હોવો જોઈએ, બે એકદમ સંક્ષિપ્તમાં, વેરી એનો રાઈટ, એટલે અલ્પ અક્ષરમ હોવું જોઈએ. બીજું શું છે સૂત્રનો પ્રોબ્લેમ, કારણ કે તમે સંક્ષિપ્તમાં કહેવાનો હોય, અલ્પમાં કહેવાનો હોય, તેમાં ઓલવેઝ ગુડ અર્થમ, ગુડ રહસ્ય પડેલું હોય, કારણ કે એને ઉકેલવા માટે આપણે એની જરૂર પડે, વિચાર ચિંતન મનનની જરૂર પડે. એટલે બીજી છે કે જરૂરિયાત એ છે કે ગુડ અર્થમ અને શું છે કસમ દિગ્દમ, ફ્રી ઓફ એમ્બિગ્યુટી. સૂત્રમાં આ ત્રણ જરૂરિયાત છે, તેમાં એક જ ઇન્ટરપ્રિટેશન એમ્બિગ્યુટી મળે જ નહીં જે કહે છે ત્યારે, એ સૂત્ર છે. હવે કોઈ પણ શાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ તેના પહેલા સૂત્રની અંદર છે ને એમાં ત્રણ વસ્તુ યુઝલી જોવાની મળે આપણને. પહેલી ગાથા હોય, પહેલી લાઈન હોય પહેલા સૂત્રમાં કે એનો અધિકારી કોણ છે, બીજું શું છે કે આ શાસ્ત્રનો વિષય શું છે, અને ત્રીજું હોય કે આનું પ્રયોજન શું છે. ઓકે, તો અહીંયા પણ નારદજી આ જ જોવા મળે છે. હવે આપણે શ્રીમદજીની ગાથા જોઈએ, જે સ્વરૂપ સમજ્યા વિના, આટલું જ લઈએ. એક ગાથા થયું, સૂત્ર થયું, જે સ્વરૂપ સમજ્યા, એક સૂત્ર થયું. જે કોણ એનો અધિકારી કોણ છે? જે દરેકે દરેક આત્મા એનો અધિકારી છે. ઠીક એ વાત છે. કેટલું તમને આપણે લાગે કે ત્રણ શબ્દ એમને કેટલા જબરદસ્ત મૂકેલા છે કે જયારે તમને આ જયારે અલ્પાક્ષરમ ને જયારે જુઓ ને એટલે એની અધિકારીમાં આપણે આત્મા આવી ગયા. વિષય એનો એનો વિષય શું છે કે જે સ્વરૂપ ને જાણવાનું છે, આત્માનું સ્વરૂપ ને જાણવાનું છે. ઓકે, ને જાણવાનું કેવી રીતે છે, એનો એને પ્રયોજન શું છે, સમજવાનું છે સ્વરૂપ. આ ગાથા આ વાંચ્યા પછી આ ગાથા આ રીતે સમજણ પડી કે આમાં કેટલું ગુઢ રહસ્ય, અમને પહેલી લાઈનની અંદર કેટલું ચિંતન હશે, ખ્યાલ આવે આપણને એક લાખ. તેવી તો નારદજીનું પહેલું ભક્તિ સૂત્ર આ રીતે છે, અથતો ભક્તિ વ્યાખ્યા શ્યામ, અથ અત, અથ એટલે હવે, અત એટલે શું કહે, અત એટલે પછી, તેથી, અત એટલે તેથી. હવે તેથી ભક્તિની વ્યાખ્યા એક્સપાન્ડ કરીએ. ઓકે, હવે નાઉ ધેરફોર વી શેલ એક્સપાન્ડ ધ ડોક્ટ્રીન ઓફ ડિવોશન. તો અથ તેથી નાઉ ધેરફોર, નાઉ શું નામ લખ્યું અને ધેરફોર તો નાવ નો એટલે શું કહેવામાં આવે છે, નાવ ડેશબોર્ડ, તો શું કહેવામાં આવે છે કે તમે જો તૈયાર હો, નાવ ગાડી ચાલુ કર્યો છે, જે વસ્તુ જે સ્વરૂપ સમજાવી, જો અહીંયા જેમાં શું કહેવા માંગે છે કે તમે તૈયાર છો ને સમજવા માટે, તો શું છે તમે જો તૈયાર હોય તો હવે આપણે ભક્તિ ને વ્યાખ્યા કરીશું, અથતો હવે તેથી
પાત્રતા,
હા એટલે પાત્રતા છે, તમે હવે તૈયાર, તો તમે તૈયાર હોય તો આપણે ભક્તિ ની વાત, તમને પરમાત્માની જિજ્ઞાસા થઈ હોય, તમારી અંદર બરાબર તૈયારી થઈ હોય તો ભક્તિ ની વાત કરીએ, તમને મોક્ષ માં જવાની રસ હોય તો હવે ભક્તિ ની વાત કરીએ, એનો અર્થ અથતો થઈ, એટલે હવે આપણે કોઈ બી પ્રોબ્લેમ શું છે કે એનું ડોક્ટ્રિન આપણે, એટલે આ એટલે પેલા તો અથતો માં આપણે એમને, આપણે અધિકારી કોણ કે તમારી પાત્રતા છે, તમે તૈયારી છે, તમારે પણ શી, તમારું આ ગ્રુપ તમારી જિજ્ઞાસા વાળું ગ્રુપ છે, એટલે તમે અથતો માં આવી ગયા, શી આવી ગયા આમાં, તો શું એટલે, તો એનો અધિકારી કોણ છે, તો તમે જો તૈયારી હોય એટલે ભક્તિ ની જિજ્ઞાસા, પરમાત્માની જિજ્ઞાસા કે આત્માની જિજ્ઞાસા જે રિયલી થઈ હોય તો આપણે ભક્તિ ની વ્યાખ્યા કરી, તો વિષય શું છે કે ભક્તિ વિશે વાત કરવાની છે, અને વ્યાખ્યા શ્યામ એટલે એનો પ્રયોજન શું છે કે એની ભક્તિ ની વ્યાખ્યા કરીશું. હવે નારાજ એ છે ને કે ખરી રીતે જોયે ને તો અથતો ભક્તિ વ્યાખ્યા શ્યામ આમાં સર્વના બહુવચન મૂકેલું છે, આપણે ભક્તિ ની વ્યાખ્યા કરીશું, વી શેલ એક્સપાઉન્ડ ધ ડોક્ટ્રિન ઓફ ડિવોશન, વી શબ્દ લખો મારું નથી, કારણ કે નારાજી શું કહેવા માંગે છે કે મારા પહેલા પણ જે થઈ ગયા જેને જે ભક્તિ ની વાત કરી છે એ બધાનો સમય હોય મેળવેલો છે, ભક્તિ વિશે 5 પુસ્તકો પચ્યા છે, પહેલી ભક્તિ ની પુસ્તક ભક્તિ સૂત્ર લખ્યું શાંડિલ્ય ઋષિ, શાંડિલ્ય નું ભક્તિ સૂત્ર બહુ કોમ્પ્લિકેટેડ છે, એના પર એટલી બધી સારી કારિગાઓ લખાય છે કે એને સમજવા માટે બહુ સહેલું નથી, બીજું નારદ ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર સમજવું બહુ સહેલું છે, એટલે એમાં તમને સલાહથી તમને સમજ પડે, એટલે એનામાં વિવેચન નથી, ખાલી એને એક્સપ્લેનેશન જ છે. ત્રીજી ભક્તિ સૂત્ર છે ને પ્રહલાદ, ફક્ત પ્રહલાદ શ્રીમદ ભાગવતમાં એના ફાધર ને હિરણ્ય કશ્યપ ને કહે છે, નવદા ભક્તિ, નવ પ્રકારની ભક્તિ સમજાય, ત્રીજી ભક્તિ સમજાય, હે વર વેરી ફની, કે આપણી પાસે ટાઈમ હશે જશું નહીં તો પછી બીજી હવે વાત કરશું, એટલે એ ભક્ત પ્રહલાદ, હવે ભક્ત અહીંયા જોઈએ ભક્ત પ્રહલાદ ના ફાધર નું નામ હિરણ્ય કશ્યપ, હિરણ્ય એટલે સોનું, કશ્યપ એટલે ઓશિકું, આપણા જે સૂતી વખતે ખાલી સુવર્ણ ના જ વિચાર કરે તે હિરણ્ય કશ્યપ, એટલે આપણે બધા હિરણ્ય કશ્યપ આમાં આવી જઈએ, એટલા ખાતર આ નામ આવી રીતના આપેલા છે, હિરણ્ય કશ્યપ કઈ આકાશમાંથી લીધેલું નથી, સમજાવવા માટે જ લખેલું છે, એટલે તેને ઓશિકામાંથી આ સોનાના વિચાર કે નાના વિચારમાંથી બહાર કાઢવા માટે નવ પ્રકારની ભક્તિ સમજાવે છે પ્રહલાદ. ત્રીજી ભક્તિ છે, ચોથી ભક્તિ શ્રી રામચંદ્રજી, પ્રભુ રામચંદ્રજી શબરી ને સમજાવે છે નવદા ભક્તિ, સેમ જે નવભાવ પ્રહલાદજી કહે છે એની જુદી રીતે જરા, પણ એને તુલસીદાસે એને પ્રાકૃતિક ભાષામાં લખીને સમજાવેલી છે, ઓકે, એટલે એ છે. અને પાંચમી ભક્તિ વિશે શ્રીમદ ભાગવત શ્રી વ્યાસજી ને જે વાત કરી ગોપાંગનાની, એ 5 પુસ્તકો બહુ પ્રખ્યાત છે. હવે આપણે જોઈએ કે આપણે શું છે કે નાના હોઈએ ને મોટા થઈએ ત્યાં સુધીમાં શું હોય આપણને, કે ભક્તિ એટલે આપણે કીધું કે પ્રેમ પ્રીતિ, તો આપણને છે નાના હોય ત્યારે આપણને શું હોય રમકડા ગાડી ઘર લાડી, એટલે એ માટે નાના પર જળ વસ્તુ ઉપર પ્રેમ હોય પેલા, રાઈટ, ધીરે 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 જળ વસ્તુ પરથી આપણને શું છે જીવન વસ્તુ પર પ્રેમ થવાનું ચાલુ થાય, વ્યક્તિ ઉપર પ્રેમ થવાનું થાય, તમને મોટા થાવ તમને તમને ગર્લફ્રેન્ડ માં ઇન્ટરેસ્ટ પડે, તમને જીવન પરથી જરૂર, અને આ પ્રગતિ નેચરલ છે, રાઈટ, કે આ તમારું વ્યક્તિ જળમાંથી તમારું જીવન તરફ પ્રેમનું રૂપાંતર થાય, અને પ્રેમમાં બધામાં જ છે, એટલે પ્રગટાવો નથી પડતો, પ્રેમ બધામાં જ છે પણ પ્રગટાવો નથી પડતો, પણ આપણે ભક્તિ માટે કયો પ્રેમ પ્રગટાવવાનો છે તેની વાત છે આગળ કરવાની, રાઈટ, એટલે પ્રેમ તો બધામાં જ છે, તો શું છે, જળ વસ્તુ નો પ્રેમ કરવાનો છે ને એના ઘણા લાભો છે. જળ વસ્તુ ને વસ્તુઓને ખાલી પ્રેમ કરવાનો, પેલા તો શું છે કે એને સમર્પિત કરવાનો નથી, કારણ કે વસ્તુ ને એમાં આપણો ઈગો હટતો નથી. એ જળ છે એ આપણે અપમાન કરવાનું નથી, એ આપણને કોઈ દડો મારા હું અહંકારો નથી આવવાનો, અહંકાર ને ઠેકો ઠેસ નથી આવવાની, એની સાથે સંઘર્ષ નથી, કારણ કે એની ઇમોશન્સ નથી. જયારે વાઈફ સાથે હોય તો તમારે મૂડ એમના મૂડ બદલાય, તમારો મૂડ બદલાય, તેમાંથી એકનો મૂડ બદલાય તો તમારો સંઘર્ષ આવે. જળ વસ્તુ તમે બદલી શકો, સબસ્ટિટ્યુટ કરી શકો, માં કે વાઈફ એને બદલી ના શકે. આ બધા જરૂરી છે, એટલે જળ વસ્તુને પ્રેમ કરવો સહેલો છે. તો પછી શું થાય કે અહીં આ જળ વસ્તુના પ્રેમમાં હું અહંકારને પોષણ છે, કારણ કે આ એ પ્રેમ ઈજા થશે. પછી જેમ જેમ તમારે વસ્તુ પર પ્રેમ ઓછો થાય અને વ્યક્તિ પર આવે, વ્યક્તિનો પ્રેમ જેવો ચાલુ થાય, એટલે શું છે બે વાતો આવે. એક તો બે જણાની ઇમોશન ભેગી થાય, કે પાંચ જણાની ઇમોશન થાય જેટલી વ્યક્તિ પર તમે, અને બીજી વસ્તુ આવે કે બધાને ઈગો ભેગા થાય એટલે બધા ક્લેશ થાય. એટલે ઇમોશન્સ ભેગી થાય, ઈગોઝ આવે એટલે ક્લેશ થવાનો થવાનો થવાનો. તો પ્રેમથી તો સુખ મળવું જોઈએ, અહીંયા તો પ્રેમથી દુઃખ ચાલુ થાય વ્યક્તિના પ્રેમથી. તો શું છે કે શાસ્ત્ર શું કહે કે તારી પાસે તો બે જ ઉપાય છે, તારી પાસે બે જ ઓપ્શન રહેલા છે. કાં તો તું પાછો વસ્તુ ઉપર પ્રેમ કરવાનો ચાલુ કર, જડ વસ્તુ ઉપર કે જેમાં તારી સાથે આ ક્લેશ નથી થવાનો, અને તારા અહંકારને પોષણ મળશે. અહીંયા તારા અહંકારને પોષણ નહીં મળશે, કોઈ તને ધક્કો મારી શકશે તારા અહંકાર. અથવા તો તું તારો ઈગોને સરેન્ડર કર. ઓકે, તો ઈગો કરવા નથી જતો જ્યાં સુધી સમજણ ના આવે. તો એ આ આપણી પાસે બે ઓપ્શન છે, એમાં તો કરવું શું? ત્યારે નારાયણ 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 કરે, નારાજી પ્રગટ થાય. અને નારદજી આવે, હવે નારદજી ને છે નારાયણ, નારદ નું એક શબ્દ થયું, ધ્રુવ નામનો એક નામનું શાસ્ત્ર છે, એમાં વ્યાખ્યાની ડેફિનેશન આપેલી છે, તેમાં નારદ શબ્દની ડેફિનેશન આપેલી છે. તો નારદ શબ્દની ડેફિનેશન આ પ્રમાણે આપેલી છે, નારમ પરમાત્મા વિષયકમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદ. નારમ, નારમ એટલે નારાયણ, નારમ પરમાત્મા વિષયકમ જ્ઞાનમ દદાતી, જે જ્ઞાન આપે છે નારદ, પરમાત્મા વિષયનું જે જ્ઞાન આપે અને અજ્ઞાન ને છેદે તે નારદ. ઓકે, એટલે હા એ નારદ થયો, એ નારાજી થયા. હવે એ નારાજી અહીંયા આ વખતે આવી જાય છે કે તારી પાસે એમ કે ત્રીજો પણ ઓપ્શન છે, તારી પાસે ત્રીજો પણ ઓપ્શન છે. તો કયો ઓપ્શન છે? કોઈ મહાવ્યક્તિના પ્રેમમાં તો ભર, શ્રીમદજીના પ્રેમમાં ભર, મહાવીરના પ્રેમમાં ભર. તો શું છે કે તારું શું છે તારે કે તારો અહંકાર ઓટોમેટિક ત્યાં ઉગળી જ જશે. ઓકે, અને એ વાત તારી પ્રેમની વૃદ્ધિ જ થશે પરમાત્માના પ્રેમમાં પણ. આમ પરમાત્માની પ્રેમની જયારે જિજ્ઞાસા થાય આપણને, ત્યારે આપણે ભક્તિની વાત કરી શકીએ. એટલે ત્યાં લખ્યું કે અથતો ભક્તિ, અથતો એટલે આપણી આ જિજ્ઞાસાની તૈયારી છે, એટલા ખાતર આ વાતો કરી. તો હવે શું છે કે ભક્તિ શબ્દ છે ને ભજ ધાતુ પરથી આવેલો છે, ભજ ધાતુ. એના બે અર્થો મને એક ચિંતક લખેલા છે, તે મેં લખ્યા છે કે કયા છે તે ગમે છે. તે ભજ ધાતુ નો અર્થ એક અર્થ એવો થાય કે ઘણા બધા ડેફિનેશન છે આપણે એમ તો સંસ્કૃતમાં જઈએ તો, પણ એ આ ગમે છે મને કે ટુ મિસ, મિસ ટુ મિસ, એમાયસ મિસ કરવું, કોઈને મિસ કરવું, તે ટુ શાઉટ ટુ કનેક્ટ. ધારો કે આપણે મેળામાં ગયા હોય, નાનું છોકરું મિસ થઈ ગયું, તો મિસ થઈ જાય પછી કલ્લુ શું કરશે? ગોવાઉં કરશે, શાઉટ કરશે, શાઉટ કરશે, એટલે એની માં આવશે નથી, મને કનેક્ટ થઈ જશે. આપણે બી એને મિસ કરીએ છીએ, આપણે એને શાઉટ કરીએ તો એની સાથે કનેક્ટ થઈએ ને.
ડુ વી
મિસ? આ પહેલી વસ્તુ છે. પછી દેન ડુ વી શાઉટ? કારણ કે આપણને એક છગનભાઈ રસ્તા પર જતા હતા. ઓકે, હવે એમને લાગે કોઈ ભાઈએ બૂમ મારી, પાછળથી બૂમ મારી, તો પેલો ભાઈ પાછળ મોડું પણ ના ફેરવે, કારણ કે છગનભાઈ હોય તો એ મોડું ફેરવે, એનું નામ છગનભાઈ જ ના હોય તો. ભગવાન પણ આપણને આવી રીતે બોલાય, સમીરભાઈ મહેન્દ્રભાઈ બુઆ બૂમ કરે છે આપણને, પણ આપણે એનો અવાજ સાંભળ્યો હોય પરિચય છેલા હોય તો આપણને ખબર પડે કે નહીં કે એનો અવાજ આવે છે. સી આ પ્રોબ્લેમ છે ને, એટલે બધ એટલે પહેલા પહેલા આડે બધ ટુ મિસ ટુ શાઉટ ટુ કનેક્ટ. બીજો અર્થ તમને જે ગમે છે ટુ લાઈક ટુ લવ ટુ એડોર, મને ગમે છે તારા પર, તું મને ગમે છે, તું બહુ જ ગમે છે, લવ કરું છું તને, લવ કરું છું, અને આ એડોર યુ, માત્ર તું જ ગમે છે. જ્યારે તમે આ સ્ટેજ પર પહોંચો ત્યારે તમારો ભક્તિ ની આપણે અથતોમાં આવીએ કે ભાઈ આપણે જિજ્ઞાસા થઈ. ઓકે, હવે આ ગ્રંથનું પ્રયોજન શું? તો વ્યાખ્યાશ્યામ, વ્યાખ્યાશ્યામ વિશાલ એક્સપાઉન્ડ, વિસ્તારથી રજૂ કરવું. વ્યાખ્યાશ્યામ બહુવચનમાં તૃતીય ષષ્ઠીમાં તૃતીય પેરામાં લખેલું છે. ઓકે, એટલે આ શબ્દ બહુવચન છે. નારાજી એના પેલા જે બી ભક્તિની વ્યાખ્યા કરી ગયા એમાં કોઈ એમાં એને પોતાનું નામ નહીં લખ્યું. હવે ભક્તિની વ્યાખ્યા કેમ જરૂરી, આપણે કરવાની જરૂર છે, કેમ કરવી પડે એને જરૂર, કે આપણે ભક્તિની મિસઅન્ડરસ્ટુડ છે. આપણા મનમાં એમ કે દીવો કરવો, ધૂપસડી સળગાવી, પૂજા કરવી, ચંદન કરવું વગેરે વગેરે વગેરે, માળા જપવી, ભજનો ગાવા, એટલે ભક્તિ. તો ભક્તિનો પર્પઝ શું છે ખબર છે? પરોક્ષ જે છે તેને પ્રત્યક્ષ કરવું, આ પ્રયોજન છે. પરોક્ષ જે અનસીન છે તેને પ્રત્યક્ષમાં લાવવાનું, એનું પ્રયોજન છે ભક્તિનું. એટલે નારદજી પહેલી જ ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરશે. સા તસ્મી પરમ પ્રેમ રૂપા, છલી છૂટી પાડીએ, સાતુ અસ્મી, સાતુ અસ્મી પરમ પ્રેમ રૂપા. પહેલી બીજી ગાથા સૂત્ર એનું, સા એટલે તે, તસ્મીન એટલે તેનામાં. નારદજી અહીંયા બહુ કહેતું છે, નારદ કે અમને ભગવાનનું નામ લખી શક્યા હોત, પણ એટલા બધા બિન સાંપ્રદાયિક છે, તેનામાં એટલે કોનામાં? ખરે રામ રાજચંદ્રીમાં જે ઇન્ટરેસ્ટ હોય તો એની ભક્તિ કર, તને મહાવીર સ્વામી વગેરે એની ભક્તિ, કૃષ્ણમાં હોય એની કર, તને તને જેમાં કર્યું હોય તેનામાં કર. એટલે અસ્મિન શબ્દ એને જે વાપર્યો, સા એટલે તે, અશ્મિન તેનામાં, ઇન ધેટ, સા તે, સા તું જ અશ્મિન, એવો જ શ્લોક છે. તું એટલે ઇન્ડી ખરેખર, તેનું શું એનું ટ્રાન્સલેશન કરવું હોય તો શું થાય કે તેનામાં ખરેખર પરમ પ્રેમ તે ભક્ત, પરમ પ્રેમ તે ભક્ત. એટલે ભક્તિની ડેફિનેશન કરો તો ખરેખર પરમ પ્રેમ હોય તે ભક્તિ. That devotion is indeed of the nature of supreme love towards whom? Tena. Right? એટલે આમાં શું થયું કે પરમ, હવે પ્રેમ શબ્દ છે પરમ ને પ્રેમ બે શબ્દ છે. હવે પ્રેમ તો બધા પાસે છે આપણી પાસે, તો પરમ પ્રેમ છે આપણી પાસે પરમ. એટલે આપણે પરમ પ્રેમ એટલે શું એને સમજીએ થોડું. હવે પ્રેમના શું છે કે આમ સામાન્ય રીતે ત્રણ રૂપ છે પ્રેમના. પહેલું રૂપ શું છે પ્રેમનું, કે જે શરીરલક્ષી પ્રેમ હોય તેને શું કહેવાય? કામ, કામ વાસના, લસ્ટ. એટલે એ બી એક પ્રેમ જ છે. બીજું શું હોય? મનને લક્ષી પ્રેમ હોય, મનને મનને લક્ષી, બેના મન મળે પછી તમને લવ થાય છે. બેના બે બીજા લવ એટલે કઈ બધા પછી ઘણા માણ પુરુષો પછી કઈ થઈ શકે ને, તો તમારા મન મળ્યા છે. ઓકે, જ્યાં મનલક્ષી પ્રેમ હોય લવ કહેવાય, પ્રેમ કહેવાય, રાઈટ? અને જયારે આત્માલક્ષી પ્રેમ હોય તેને ભક્તિ કહેવાય. એટલે ભક્તિમાં શું છે કે આ પરમ પ્રેમ આત્મા માટે છે, પરમાત્મા માટે છે, તેના માટે છે, તેનાથી છે થી તે. એટલે આ નારદજી થોડી બિનસાંપ્રદાયિક બિનસાંપ્રદાયિક વાતો અહીં કરે છે. અને જયારે આ પ્રેમ પૂર્ણતામાં પરિવર્તન પામે, આ પ્રેમ આપણા જે છે ત્રણ ત્રણ પ્રકારના, ત્યારે પૂર્ણતામાં પરિવર્તન પામે, જયારે પાસે પરમ પ્રેમ હોય તો જ્યાં બધે ત્યાં પછી આપણને બધે જ પ્રેમ 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 દેખાય આખો. અને આ પરમ પ્રેમ ની અંદર શું થાય, બિગેસ્ટ એડવાન્ટેજ પરમ પ્રેમ શું છે? ઈગો જાય, અહમ તદ્દન છૂટે છૂટ થઈ જાય. હવે તમારા અને કોઈ પણ જાતની અપેક્ષા રહેતી નથી. તું ચાહે કે નહીં ચાહે હું તને ચાહું છું, આ એની ડેફિનેશન છે. કન્ડિશન, નો કન્ડિશન, અપેક્ષા જે મળે. એટલે આ પ્રેમનું શુદ્ધિકરણ એટલે ભક્તિ. કોના પ્રેમ? હવે આ સમજાવવા માટે આપણે પરમાત્મા શબ્દ વાપરવો પડે છે, કારણ કે આપણે ભાષાની પ્રોબ્લેમ છે. બાકી આપણે પરમાત્મા શબ્દ તો ભણે, પણ તો ભક્તિની વ્યાખ્યા જે આપણે કરી હોય કે ભક્તિ એટલે ભગવાન અને ભક્તનું એક રૂપ થવું, જેમ આપણે શ્રીમદજીએ કીધું તેમ, એ ભક્તિ. ભક્તિ એટલે પ્રેમનું શુદ્ધિકરણ, પ્રેમનું વિરાટ તરફ વળવું, વિરાટ સૃષ્ટિ તરફ, કણ કણમાં તમારે પ્રેમ જોવો. એ વળવું ઓછો એમ કે રજનીશ પ્રેમની ડેફિનેશન આપે. મનુષ્યની કામના છે, મનુષ્યમાં કામના છે. શાની કામના છે? પરમાત્માને ઓળખવાની, પરમાત્મા બનવાની. મનુષ્યની કામના, મનુષ્યમાં જે કામના છે તે પરમાત્મા બનવાની કામના છે. ઓકે, આત્માને ઓળખવાની કામના છે. તો પછી પરમાત્માનો અર્થ શું થાય? ધેરફોર તમે જે બની શકો છો એની પૂર્ણતા તમારી જ વાત કરે છે. પરમાત્મા તમારામાં જ છે. તમે જે બની શકો છો, તમે જે પૂર્ણ થઈ શકો છો, પૂર્ણ પુરુષ થઈ શકો છો, તેની પૂર્ણતા એટલે પરમાત્મા. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, કોઈ આકાશમાં બેઠેલું નથી, એનું કોઈ રૂપ નથી. એ અંદર જ, અંદરની તમારી અંદરની છેલ્લી સંભાવના છે. પૂર્ણમ એટલે પરમાત્મા, એટલે તમારી અંદરની છેલ્લી સંભાવના. તમે જે બની શકો છેલ્લા તે છે, જ્યાંથી તમારે કશે બી આગળ જવાનું નથી. જેમ શ્રીમદજીએ કીધું તેમ, પરાવક્તિ પામે પછી તમારે આગળ જવાનું નથી. જ્યાં પહોંચીને તમારે તૃપ્તિ જ થઈ જાઓ, તમે તમે દરેકમાં સંત થઈ જાઓ. અને તમારે આ ભક્તિ જયારે આખી સૃષ્ટિ તરફ વળે, તમે કણકણમાં પ્રેમ જીવો, સૃષ્ટિને પ્રેમ કરતા થઈ જાઓ, અહંકાર ના ચૂરે ચૂરા થઈ ગયા, વૈરાગ્ય ઓટોમેટિકલી જીવનમાં આવે. આટલા ખાતર મીરાબાઈ લખી શકે, શું કે, અરે મેં તો પ્રેમ દીવાની રે, મેરા દર્દ ન જાણે કોઈ. હું એટલી પ્રેમમાં દીવાની છું, મેરા દર્દ ન જાણે કયો. કેમ કે દર્દ કી મારી, દર્દ કી મારી, બન બન ભટકું, વૈદ ન મિલ્યા કોઈ. મીરા કે પ્રભુ ગિરિધર નાગર, જબ વૈદ સાવરિયા હોય, જબ વૈદ હોય, તો પછી હું આ પ્રેમ એનો વિરાટ પ્રેમ કરું છું. તો પછી મને પ્રોબ્લેમ શું છે? કઈ જ નથી. એ મિરાજ શુદ્ધ પ્રેમની વાત લખી શકે, નસી જ લખી શકે. નસી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજની રૂપે અનંત વાસે. વેદ તો એમ વધે, વેદ એમ કે છે, શ્રુતિ સ્મૃતિ સાથ દે. શ્રુતિ સ્મૃતિઓ વેદ બધા સાક્ષી બોલે છે. બ્રહ્મ લટકા ગયે બ્રહ્મ પાસે, એક નો આત્મા બીજા આત્મા સાથે લટકા કરે. આ વિરાટ પ્રેમનું સ્વરૂપ એ નસીએ જોયું હશે તો એ લખી શકે. કેટલું વિરાટ સ્વરૂપ છે પ્રેમનું, શુદ્ધ શુદ્ધિકરણ એકદમ, જ્યાં કોઈ દીવાની વાત નથી કોઈ બીજો. ઓકે, ત્રીજું સૂત્રમાં આગળ ચલાવે છે પ્રેમની ડેફિનેશન, કારણ એક જ આપ્યું, સાધુ અસ્મિન પ્રેમ સ્વરૂપા, પ્રેમ રૂપા. હવે અહીંયા શું કહે છે? અમૃત રૂપા છે, અમૃત રૂપા છે. અમૃત તું ઇમોર્ટલ છે, નેક્ટર છે. આ ભક્તિ તો કેવી વળી, આ ભક્તિ કેવી છે? અમરત્વના સ્વભાવની છે. અને ઇટ ઇઝ ઓલ્સો નેચર ઓફ ઇમોર્ટાલિટી અને નેક્ટર કેવી છે. તો પહેલું સૂત્ર શું આપણને સૂત્ર સૂચવે છે? એ પ્રતિજ્ઞા સૂચક છે, પ્રતિજ્ઞા કહે છે કે ભાઈ અમે ભક્તિની વ્યાખ્યા કરીશું, એ પ્રતિજ્ઞા લીધી. અને બીજા સૂત્રમાં શું છે? રૂપ સૂચક છે કે પ્રેમનું શું છે? કે પરમ પરમ પ્રેમ રૂપા, રૂપ આપ્યું. અને ત્રીજા સૂત્રમાં શું છે? કે પ્રેમનું સ્વરૂપ સમજાવે છે. કેવું સ્વરૂપ છે? ઇમોર્ટલ, ઇટર્નલ. આપણે એમ કેવો પરમ પ્રેમ તો ખરો જ, પણ ઇટર્નલ, જન્મો જન્માંતર તમારો એની સાથે સંબંધ બંધાય છે. એટલે અમૃત ના બે શબ્દ થાય. એક તો જે મૃત અમૃત, જે મૃત મરે નહીં તે, અને બીજો છે જે નેક્ટર મીઠું મધુર. એટલે આ પરંપરા જે અવિનાશી છે, જે ઇમોર્ટલ, જે અમૃત રૂપ છે, ઇટર્નલ છે, તેની વાત તમા પરંપરામાં હું ડિઝોલ્વ થઈ જાઉં છું, વિલીન થઈ જાઉં છું, પછી મરે કોણ? હું ડાઈશ. એટલા ખાતર એને કીધું કે સાધુ અમૃત રૂપ છે. આ રીતે ત્રણ સૂત્ર ની અંદર, પહેલા સૂત્ર માં એને પ્રયોજન સમજાવ્યું, અધિકારી કોણ છે સમજાવ્યું, વિશેષ રીતે સમજાવ્યું, બીજા બે સૂત્ર માં ભક્તિ ની ડેફિનેશન કર્યું, અને હવે આગળ આપણે ભક્તિ નું રસાયણ જોઈએ. જરા પ્રોબ્લેમ શું છે, જ્ઞાન યોગ ને કર્મયોગ માં એ તમને કોઈ વાર શુષ્ક થઈ જાય, ડ્રાય થઈ જાય, પણ ભક્તિ આમાં જીવંત લાતા લાડે. એટલા ખાતર ભક્તિ, જ્ઞાન અને કર્મ નો જે સમન્વય થાય ને, એ જે યોગ છે ને, એ તમારા જીવનમાં કાયમ જીવંત રાખે. એટલે ભક્તિ ની જરૂર છે જીવનની અંદર, આ જીવંત રાખવા માટે આપણે ભક્તિ કરવાની છે. હવે આ પ્રીતિ છે, પ્રેમ, એટલે આપણે ભક્તિ એટલે પ્રેમ, પણ એને ખાલી રસાયણ સમજવા માટે, પ્રેમ નું રસાયણ સમજવા માટે એને લેટ આપણે પ્રીતિ નામ આપીએ. એ બધાની અંદર જ છે, એને કઈ પ્રસ્થાન પડતી નથી, પણ પ્રીતિ નો વિષય બધાનો અલગ અલગ હોય. કોઈને ભાઈ વસ્તુમાં હોય, કોઈને સ્ત્રીમાં હોય, કોઈને પદ માટે હોય, કોઈને વ્યક્તિ માટે હોય, કોઈને પરમાત્મા પ્રીતિ હોય. ભલે પ્રીતિ બધામાં સમાન રહેલી છે, પણ કેટલાકમાં પ્રગટેલી છે, અને કઈ તરફ પ્રગતિ છે એ દ્રષ્ટિ આપણે જોવાની છે, એમાં ચોક્કસ ભેદ છે. તો એને પ્રીતિ નામ શું છે, જનરલી ચાર પ્રકારની પ્રીતિ એ લોકોએ શાસ્ત્રમાં વર્ણવી છે, એક ફિલોસોફર છે આવી રીતનું કે ચાર પ્રકારની. તો આપણને જે પ્રેમ થાય છે ને, તો કેના ચાર પ્રકારમાં એમ કહેવાય મૂકી શકાય. પહેલા તો આપણો પ્રેમ છે ને સમકક્ષી સાથે થાય, આપણે સેમ એજના, સેમ લેવલના, સેમ માણસ સાથે થાય. એ જાતના જે પ્રેમ થાય ને, એને પ્રેમ કહેવાય, સિમ્પલ પ્રેમ. ઓકે, હવે અહીંયા ધારો કે આપણા ફ્રેન્ડ, વાઇફ, અહીંયા શું છે કે આપણે ઈગો ને પુષ્ટિ મળે છે. ઈગો હટ થાય છે ત્યાં, કારણ કે ત્યાં શું છે કે તમને કોઈ, અને કોઈ અહંકાર ને અનુભવ છે, તમે ધારા કે ફ્રેન્ડ છો, તમે ગમે તે કરી શકો, સેમ લેવાળા છે, સમર્પિત થવાનું નથી ત્યાં. એટલે યુ કેન કીપ યોર લાઇક્સ એન્ડ ડિસલાઇક, યુ કેન કીપ યોર ઓન કોન્સેપ્ટ ઓફ લાઇફ, યુ કેન કીપ ઓન યોર ઓન કોન્સેપ્ટ, હિયર યુ કીપ યોર ઓન આઈ એન્ડ ગો ઓન. એટલે આ પ્રકારની જે પ્રીતિ, અને આ પ્રકારની પ્રીતિ કોઈ દ્વારા પરિપૂર્ણ થઈ શકે નહીં. એને આ સિમ્પલ પ્રકારની પ્રીતિને પ્રેમ કહેવાય. બીજા પ્રકારની પ્રીતિ કઈ આવશે? આપણે જેમ કે સમકક્ષા છે, પોતાથી નીચેના કક્ષા સાથેની પ્રીતિ, તેનું નામ આપ્યું છે સ્નેહ. નીચેના કક્ષાની છે, તેમાં શું થાય, તેમાં તો શું છે કે તમારા નીચેના કક્ષાની સાથે ધારો કે એક લાઈન હોય, કોઈ એમ કહે કે મને આને ટચ કર્યા વગર તમે મોટી કરી આપો, આપણે એની આજુબાજુમાં એક મોટી લાઈન મારી દઈએ તો ઓટોમેટિક મોટી જાય. અહીંયા તો તમારા યુગોને બરાબર પુષ્ટિ મળે, પેલો માણસ નાનાની સાથે પૂરી કરવાની છે, એટલે તારે તું એનો તું ઓલવેઝ સલાહકાર જ રહેવાનો. એટલે અહીંયા તમારો અહંકારને પુષ્ટિ મળશે, કોઈ દાડો તમારો એ પ્રેમને પરિપૂર્ણ, એ પ્રેમ એ પ્રીતિ પરિપૂર્ણ થવાની નથી. ત્રીજા પ્રકારની જે પ્રીતિ છે, ઊંચા સાથેની પ્રીતિ, એનું નામ શ્રદ્ધા. કોઈ મહાપુરુષ, કોઈ સંત સાથેની પ્રીતિ, અહીં તમને શું થાય કે એનો તમને એના જેવાનું બનવાનું, એના જેવું બનવાનું મન થાય, એના જેવાની તમને એના જેવાનું એના જેવું કરવાની વૃત્તિ થાય. એ પ્રકારની જે પ્રીતિ થાય, એમાં હું કે તમારો અહંકાર ને પુષ્ટિ નથી મળતી, અહંકાર તમારો વિલીન થવા માંડે ધીરે ધીરે, અહીંથી તમારો વિકાસ ચાલતા. એટલે ઊંચા પ્રકારના વ્યક્તિઓ સાથેની જે પ્રીતિ થાય, જ્યાં શ્રદ્ધા ડેવલપ થાય, એમાંથી તમારો વિકાસ ચાલુ થાય, અને જ્યાં તમને એના જેવું બનવાનું મન થાય, અને એટલે આ પ્રકારની પ્રીતિ આપણે ધીરે ધીરે ડેવલપ કરવાની છે. એટલે પહેલા પ્રેમમાંથી જે સ્નેહ છે, એ બંને આ પ્રકારની પ્રીતિમાં જયારે આપણે ઊંચા પ્રકારની પ્રીતિ આવશે, આપણને આ સ્નેહ જયારે શ્રદ્ધા આવશે, ત્યારે એમાં પરિવર્તન આવશે બંનેમાં. અને ચોથા પ્રકારની પ્રીતિ છે ભક્તિ, જેમાં પરમાત્મા પ્રત્યે અનુરાગ, આપણે જયારે એની દાખલી નિરંતર કરી ગયા, સર્વ પ્રત્યે અનુરાગ, દરેક કણકણમાં તમે ભગવાન જોઈ, કણકણમાં ભગવાન જોઈ કેટલી ઊંચી દશા છે. આપણે બાજુવાળા પ્લાન કરવાનો, તમારે બાજુ ગમે તે, એટલે જીસસ જે કીધું લવ થાય છે, પણ એ શું સહેલી વાત છે? જે દારૂડિયો છે, પીએ છે, અને એની સાથે લવ કરો, એ કેવી રીતે કરી શકો તમે? કૃષ્ણ બી એ જ કહે છે કે ભાઈ એનો સર્વસ્વ ચામ નથી, એનો જવાબ આપે છે એકચુઅલી કેવી રીતે કરી શકે, પણ તારે એને અભ્યાસ કરવો પડે. રાઈટ, ઉપાડદેવ એટલા માટે તો કીધું કે જ્ઞાન જ ભક્તિ નો અભ્યાસ કર, સ્વચ્છ અને કણકણ માટે સિદ્ધિ જાગશે, દરેક આત્મા પ્રત્યે સિદ્ધિ જાગશે. વાંચીએ તો તેમાં શું કરશે, ભક્તિ ની બે ભાગમાં વહેંચેલી છે, એક અપરાભક્તિ અને પછી પરાભક્તિ. જેમ ગોપાળુદેવે કહ્યું છે, જ્યાં આત્મા ને પરમાત્મા નું એક્ય થઈ જવું, એ પરાભક્તિ. હવે અપરા ભક્તિ એટલે શું? અપરા શબ્દ એટલે લોવર, નીચી ભક્તિ. પરા એટલે ઊંચી ભક્તિ, રાઈટ? અપરા ભક્તિ થી બધી ભક્તિ શરૂ થાય, અને અપરા ભક્તિ ની જયારે પૂર્ણતા આવે ત્યારે આપણે પરાભક્તિ ની શરૂઆત થાય. પરાભક્તિ ની પૂર્ણતા આવે ત્યારે પરાભક્તિ સંપૂર્ણપણે મળે આપણે. આ અપરા ભક્તિ ને ગૌણી ભક્તિ પણ કહેવામાં આવેલી છે શાસ્ત્રમાં, નારદ ભક્તિ સૂત્રમાં. અને આને મુખ્ય ભક્તિ કહેવામાં આવેલી છે. સાધન રૂપ ભક્તિ, સાધ્ય રૂપ ભક્તિ, વિષય અને વિષય જુદા બંને ની ભક્તિ, જયારે આત્મા અને પરમાત્મા એક થઈ જવું, એ આમાં ભક્તિ છે. અહીંયા શું છે કે અપરા ભક્તિમાં હજુ ભક્ત અને ભગવાન જુદા છે, જયારે પેલામાં એક્ય થઈ જશે. એટલે આ હવે જયારે આપણે એમ કે પરાભક્તિ પર પહોંચીએ ને ત્યારે તો આ એક આવી જાય, પછી તો આપણે કઈ ચિંતા નથી કરવાની. વ્યાસજીની વાત કરી, આપણે શાંતિની વાત કરી, પ્રહલાદે શું કીધું એને કે ભાઈ, પ્રહલાદે એવું કીધું કે ભાઈ, પ્રહલાદ હિરણ્ય કશ્યપ આપણે જોયું કે પ્રહલાદે એવું કહ્યું કે 9 પ્રકારની ભક્તિ કઈ કઈ પ્રકારની છે? તેમ કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સાખ્યમ આત્મનિવેદન. ઓકે, હવે પેલા જે આ જે શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન દાસ્યન સાખ્યમ, આ બધી જોવા જાય, એનાલાઇઝ કરીએ, એ કદાચ ગૌણી ભક્તિમાં આવી શકે અથવા તો એનો અપરા ભક્તિમાં આવી શકે. ત્યારે આત્મનિવેદન એ સમાજમાં તો કરી એ પરાભક્તિ પર આવે. એમાં તો એમાં શું છે, મતલબ પ્રેમ, આપણે પ્રેમમાં શરણ ગણો છે. શ્રવણમાં શું આવે, શ્રવણ થવાથી શું થાય, આપણા શાસ્ત્રોની અંદર બહુશ્રુત માણસને વિદ્વાન કીધેલો છે, બહુ વાંચેલા માણસને વિદ્વાન નથી કીધો, બહુશ્રુતને વિદ્વાન કીધેલો છે. એટલે કે સાંભળવાથી શું થાય કે મનનું ભ્રમણ અટકી જાય, બીજું થાય, એટલે આ એક ફાયદો છે. એટલે આમાં તો શું હોય કે જેથી આપણે જોઈએ, આપણે કથા કરતા હોઈએ ત્યારે આપણે બ્રાહ્મણ લોકો શ્લોકમાં બોલતા હોય છે, ઓમ ભદ્રમ કર્ણે વી શૂન્યામ દેવા, ઓમ અમારા ઓમ ભદ્રમ, એટલે ભદ્રમ એટલે ઓસ્પિશિયસ, અમે અમારા કાનો વડે સારું સાંભળીએ, ભદ્રમ કર્ણે ભી શૂન્યામ દેવા, ભદ્રમ અમે અમારા કાનો વડે સારું ભદ્ર સાંભળીએ, અમે ભદ્રમ પશ્ચિમ માત્ર બી જતા, અમે અમારી આંખો વડે સારું જોઈએ. તો વિચાર કરવાનું મન થાય આપણને કે આ છે ને તે કેનો ઉપનિષદ, કેનો એટલે વાય ઉપનિષદ નો પહેલો ઇન્વોકેશન નો શ્લોક છે. તો પહેલો સવાલ પૂછવો પડે આપણે કે કેનો શબ્દ ઉપનિષદ વાંચીએ છે તો શા માટે આ લોકોએ કર્ણે બી શૂન્યામ દેવા, અમે કાનો વડે સારું સાંભળીએ, આંખો વડે સારું જોઈએ, એને ભગવાનને મારા આધ્યાત્મિક ડેવલપમેન્ટને શું લેવા દેવા, કેમ લખ્યું હશે? તો આપણે જોઈએ કે નાનપણથી બાળક નાનપણથી જન્મને મોટું થાય ત્યાં સુધી માણસ પાસે બે જ લર્નિંગ ફેકલ્ટી છે, સાંભળવું અને જોઈને, બે જ ફેકલ્ટીથી શીખે. એનો લર્નિંગ આર્ટ ઓફ લર્નિંગમાં શું છે કે લિસનિંગ એન્ડ સીઈંગ, બે જ ફેકલ્ટી છે. આ બંને ફેકલ્ટીને જો આપણે ભદ્ર બનાવી દઈએ તો આ ફેકલ્ટીની એટલી બધી એલિવેશન પર લઈ જાય, ધીરે 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 એટલે એટલું બધું પરિવર્તન લાવે કે જેથી એ ભદ્ર થઈ જાય, ઓસ્પિશિયસ થઈ જાય, તો પછી આપણે શું છે કે એને મળી જ જાય. એટલે આપણા એટલા કરતા આપણને આ શ્રવણમ એ બી આપણને ત્યાં લઈ જઈ શકે, રાઈટ? બીજી વસ્તુ જે કીર્તનમ, પેલા શું થવાનું, પેલા બહુ શ્રુત થવાનું, ખૂબ સાંભળવું, પછી કીર્તન કરવાનું, રાઈટ? એટલે પેલા શું છે કે સાંભળવું, સાંભળીને સ્વાધ્યાય, પછી એના પર મનન, પછી પ્રવચન કરવાનું. એટલે શું છે કે આ તમે આપણે સુખદેવજી વ્યાસના ચેલા પરીક્ષિત સમજાવે છે મુમુક્ષુમાં વાત, કીર્તનમ ભક્તિ. પછી ત્રીજી ભક્તિ આવે સ્મરણમ ભક્તિ, સ્મરણ કરવાનું. કબીર નો દુહાવડ બહુ ફેમસ છે, સુખમે સુમિરન સબ કરે, દુઃખમે સુખમે કરે ના કોઈ, જો સુખમે સુમિરન તો દુઃખ કહે કોઈ, એને સ્મરણ એનું કાયમ સ્મરણ જે ચાલુ રહે તો આપણને તો એ પણ એક પ્રકારની ભક્તિ થઈ. પણ આ બધી અપરા ભક્તિ માં છે, આ બધા બધા ગૌણી ભક્તિ છે. પાદ સેવન એટલે શું છે, એના પહેલી જ હનુમાન ચાલીસાની પહેલી જ લાઈન, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, શ્રી ગુરુ ના ચરણ ની રજ લઈને, પગના કમળ જેવા પગના કમળ પગ જેવા કમળ જેવા પગની રજ લઈને મારા મનનું મુકુર ને સુધાર, મારા મનના આઈના ને સાફ કર. કેમ ગુરુના પદ પાદ સેવનમ, કારણ કે ગુરુના પદની એટલે શું છે કે પાદ સેવનમ એટલે શું, ગુરુના પદનું જ્ઞાન, એટલે ગુરુની પાસે બેસીને આ જ્ઞાન મળે છે, એ જ્ઞાન લઈને જ તારા મનનું મુકુર સુધાર. ઓકે, એ વાત કરે છે. અર્જુન જયારે ભગવાનને ઇન્વાઇટ કરવા માટે જાય છે, એ ઓલવેઝ પગ પાસે ઉભરેલા હોય છે, દુર્યોધન માથા પાસે ઉભરેલા હોય છે. આ તમારી ભક્તિ ની એક પદ્ધતિ તમને ખબર પડી જાય કે ભાઈ કયો માણસ કયા વિચાર થી આવેલો છે, પેલો ટોટલ સમર્પણ થી આવેલો છે, પેલો ઈગો થી આવેલો છે કે ના હું તો તું મારા માટે આવો રમ મારો, પેલો કહે કે ના તમે જે કરે છે કરી આવશો. એક સિમ્પલ દાખલા આપું કે એક બકરી જંગલ માં ખોવાઈ ગઈ, એટલે હિંસક પશુઓ થી ડરવા માટે એને એક સિંહ નો પંજો જોયો, તેની પાસે જઈને બેસી ગઈ, પંજા પાસે પડેલો હતો કાદવમાં. એટલે બાકીના બધા પશુ વિચારે કે ત્યાં કોઈ સિંહની ભક્ત લાગે છે, કોઈ જાત ચેલો લાગે છે, એટલે એને કોઈ છેડી જ નહીં. એને વિચાર કર્યો કે એક બકરી એ સિંહના પગના પગલાને પકડીને જો આટલું એને અભયદાન મળે તો સ્વામીને પકડીએ તો શું આપણું કલ્યાણ થાય તે ખબર પડે. એટલે એટલા ખાતર આ વિશ્વંભરના પગ પગ પકડી હતો. એટલે આ પાદ સેવન એ પ્રકારની ભક્તિ કહી. અર્ચના ભીની અર્ચનાથી આપણે પ્રભુને રીજવાના છે. ભગવાનને પદાર્થમાં રસ નથી, તારા ભાવમાં રસ છે. એટલે આપણે તો શું છે કે આપણે શું એક શ્લોક છે, ગીતાનો શ્લોક છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતી, જે મને પ્રેમથી પત્રમ પત્ર એટલે આપણે ફૂલ આપણે પાંદડાઓ, પુષ્પમ ફૂલ ફળ એટલે તોયમ એટલે પાણી, શું છે એનો અર્થ, જે મને પ્રેમથી સમર્પિત કરે છે તેનું બધાને સ્વીકારજો. પત્ર એટલે મારું જીવન પાંદડા જેવું લીલું જીવન હું તને અર્પણ કરું છું, એ પત્રમ નું મીનિંગ છે. મારું પુષ્પમ મારા સુગંધ ભરેલું જીવન હું તને પ્રભુ અર્પણ કરું છું. ફળ એટલે મારા કર્મનું ફળ પ્રભુ તને હું અર્પણ કરું છું. અને તોય પાણી સદા વહેતું ગતિમાન રસવાન જીવન મારું પ્રભુ તને અર્પણ કરું છું. એ અર્થ છે આ શ્લોક. એટલે આ અર્ચનમ આવ્યું. વંદનમ શ્રેષ્ઠીને સામે ગમે તેને બધા ગમે, પ્રભુને ગમે એવું છે. એટલે તુલસીદાસ કહે છે કે શિયા રામમય સભ્ય જગે જાણી કરવું પ્રણામ જોરી દૂર પાણી. આ શિયા રામ જગત છે, એનું જગત છે, વિશ્વનું અસ્તિત્વ એનું છે, ઈશા વાસ્ય મિદમ સર્વમ, એનો એને વંદન કરો, એમાંથી તમને ઉત્તેજના મળો. દાસ્ય ભક્તિ હનુમાનજીની, હનુમાનજી તો કાયમ કહે આજ્ઞા, હનુમાનજીની દાસ્ય ભક્તિ કેવી, આજ્ઞા ભંગ. તુલસીદાસ એક હનુમાનજી માટે વિનય પત્રિકા કંપની એક પુસ્તક છે, એમાં હનુમાનજી માટે એક પંક્તિ રચી કવિતા લખેલી છે. ઓકે, કે વાર્તા આવી છે, બહુ સરસ કવિતા છે. ઓકે, અને આખી વાંચવી તો મારી પાસે છે, અહીંયા લાવેલો છે. એટલે એમ કે પ્રભુ બધા રાવણ ને યુદ્ધ પતી જાય, દરબારમાં બેઠેલા હોય, સીતા માં બેઠેલા છે, પ્રભુ રામચંદ્રજી બેઠા છે, હનુમાનજી આવેલા છે, અને પછી ભરતને મને આ યુદ્ધ દરમિયાન મારા 12 વર્ષના વનવાસ દરમિયાન કોણે કોણે મદદ કરી, બધાને ઓળખાણ કરાવે છે, ગુહરાજ ની ઓળખાણ કરાવે, ભીષણ ની ઓળખાણ કરાવે, આપણે શું કે વાલીના સુગ્રીવ ની ઓળખાણ કરાવે, બધાની ઓળખાણ કરાવે. છેલ્લે હનુમાનજી ની વાત આવે ત્યારે ભરત ને કહે છે કે ભરતભાઈ કપી છે ઉરી ના હમ નાહી, આ કપી છે જે હનુમાન છે એ ઉરી એનું ઋણ હું જિંદગી ભર ના ચૂકી શકીશ. પ્રભુ રામચંદ્રજી જયારે એમ કહે કે એનું ઋણ હું ના ચૂકી શકું, એટલે એની કેવી ભક્તિ હશે. ભરતભાઈ કપી છે ઉરી ના હમ નાહી, આ એને કેવી કેવી વાત આવે કે અહીં આજ્ઞા ભંગ સબૂહ ના કીની જ્યાં પકડાયો ત્યાં જાય, ત્યાં મોકલો ત્યાં જાય. ઓકે, અને એ શું કે હનુમાન ચાલીસા માં રામ રસાયણ તુમરે પાછા સદા રહો રઘુપતિ કે દાસા, દાસ્ય ભક્તિ. અને આઠમી આવે સખા ભક્તિ, સાખ્યમ ભક્તિ, કૃષ્ણ ભક્તિ, અર્જુનની કૃષ્ણ ભક્તિ સખા. ઓકે, સુદામા અને કૃષ્ણની ભક્તિ સદા. મિત્ર, આપણે સૂર્યનું નામ છે મિત્ર એટલે રાખેલું, સખા છે. કેટલા બધાને એક જ દ્રષ્ટિથી બધાની સાથે એ વર્તે છે, કઈ પણ અપેક્ષા વગર મિત્ર એટલે મિત્ર છે, સખા ભક્તિ છે. અને છેલ્લું શરણાગતિ, આત્મનિવેદન, આત્મનિવેદન કરો. એકવાર નારદજી વૈકુંઠમાં પહોંચ્યા, વૈકુંઠમાં પહોંચ્યા તો ત્યાં ગાર પાડે નારદજીને રોક્યા, સંસાર જવાય નહીં. અરે એમ કે વૈકુંઠમાં આવેલો છે, મને ભગવાન પાસે નહીં જવા દે, હું આટલો બધો પરમ ભક્ત નામ કે ભગવાનની આજ્ઞા છે, કોઈથી જવાની. તો ભગવાન કેટલા વાર પછી આવશે, અડધો કલાક પછી આવું જવાનું કીધું છે, આટલા અડધો કલાકના બેઠા. એટલે પછી પ્રભુ આવ્યા બહાર, નારાજી આવ્યા, નારાજીને નારાજી પગે લાગ્યા, પ્રભુના દર્શન કીધા. પછી પૂછ્યું પ્રભુ કેમ શું કરતા હતા કે મને વંદન આવવાની દો. હું એમ કે ધ્યાનમાં બેઠેલો હતો, હું ધ્યાનમાં હતો. તો નારાજીએ પૂછ્યું કોનું ધ્યાન કરતા હતા તારે. પ્રભુ કે મારા ભક્તોનું ધ્યાન કરતા. આ આત્મનિવેદન છે, આ ભક્તિ છે. અને આ ભક્તિ આટલું થોડું સમજો છો ને, કૃપાળુદેવ જે જિજ્ઞાસા જગાડી આટલું વાંચો, આખું વાંચી ગયો છું પણ આટલી જ વાત થાય પછી સૌ પણ એમાંથી. એટલે એનું નામ લઈને જય જય
કૃપાળુદેવ. શા માટે ભક્તિનું સ્વરૂપ એને કીધું છે, એને એક જ કારણ છે, એને એક જ કારણ
છે
કે આ કળિયુગ ની અંદર કે જીવ ના સ્વચન ના કારણે જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ એની અંદર એનો સ્વચન વધારે પોસાશે. એ જે સ્વચન છે પોસાવાના કારણે એને ભક્તિ માર્ગ એને એને ખાસ કરીને એને ભક્તિ માર્ગ એને શીખીએ છે એ કરવાનો. લોકો ભક્તિ કોને કહીએ, સમજાય? આની અંદર આ જે ભાઈ છે એ ડોક્ટર હરિભાઈ પારેખ છે, એમને આ એમણે શું કહેવાય ઘણું બધું એનાલિસિસ કરી, હા, એમાં કયા કયા પત્રમાં શું શું લખ્યું છે એને ભક્તિ ઉપર ના ખાસ કરે. તો આઈ બ્રોટ ધીસ થિંગ, તો જેના ઘરે વચનામૃત છે યુ કેન રીડ ધીસ લેટર્સ. ને હવે તમને આપણે ભક્તિનું સ્વરૂપ વધારે આપણને સહેલું લાગવું જોઈએ, કારણ કે જે રીતે સમીરભાઈ સમજાયું અને જે રીતે ડિટેલિંગ કરાવી આપણને એનાથી આપણને ઈઝી. તો ભક્તિનું ફળ શું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કૃપાળુ દેવું એક વ્યક્તિ છે, ભક્તિનું ફળ વૈરાગ્ય, પણ
વૈરાગ્ય
ઓટોમેટિક હોય 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 અને હોય એ લાવો ન પડે, એનો અહમ બધો ઓગળતો જાય, બધું સમર્પણ થતું જ જાય.
એટલે
બહુ અદભુત
દર્શન છે.
મેં અત્યારે હું આમાં જોતો હતો, તમે 219 માં વાંચ્યો તો આની અંદર 223 માં પણ લખેલો છે અને આની અંદર એક બીજો પણ છે
223 માં ભક્તિ મુખ્ય ભક્તિ કઈ
બધી. એટલે એમણે ઘણું બધું
વાંચ્યું,
201 માં પણ લખેલું, તમે આ લઈ જાઓ, તમને ઘણો આનંદ થશે, કારણ કે તમારા અભ્યાસ ની અંદર ઘણો દર્શ થશે.
તો થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ.
અને
તમે ઇફ યુ હેવ એની સબ્જેક્ટ, તમે કોઈ પણ રીતે પણ યુ મેડ ઇટ ઇઝીયર, મેં શું કીધું, યુ મેડ ઇટ મચ ઇઝીયર. હવે આ પત્રો વાંચશો તો તમને વધારે
વેદાંતની પદ્ધતિમાં લખવાની પદ્ધતિમાં પહેલેથી છે. બ્રહ્મસૂત્ર છે, જર્મિનિયમ નું સૂત્ર છે, નારદ ભક્તિ સૂત્ર છે, સાંજે ભક્તિ સૂત્ર છે, એ ત્યાંથી જ ચાલે છે. અથવા હવે નાઉ ધેટ વર્ડ, એટલે પહેલા તો શું છે, તમારો તમારી યોગ્ય ચિંતા તૈયાર કરો, તમે પછી પાત્રતા, પછી તમે
સાચી વાત છે.
એટલા ખાતર એ લોકો શબ્દ વાપરે છે,
પાત્રતા તૈયાર
બ્રહ્મસૂત્ર અથવા બ્રહ્મ જિજ્ઞાસા.
સાચી વાત છે,
બ્રહ્મ જિજ્ઞાસા તરત થયેલી હોય પેલા તો આગળ.
સાચી વાત, તમને એ ચીજ આજે જે મહાભારત ની જે સીડી આપી છે, આવું હાઈલી રેકમેન્ડ. એ કોમ્પ્યુટર પર તમારે જોવી પડશે,
ડીવીડી પણ કમ્પ્યુટર પર
જોવું.
પણ આઈ લાઈક ટુ ટેલ યુ, જેને જેને એ જોઈ છે બધા ધ્રુસકે ધ્રુસકે રહેલા, કે કેવો મહાન ડાયલોગ છે ધૃતરાષ્ટ્ર નો, વિદુર નો, શ્રીકૃષ્ણ ભગવાન નો, ગાંધારી નો, અને એટ ધી એન્ડ ભીષ્મ શિખા નો. યુ વિલ બી સરપ્રાઈઝ, એક ઉચ્ચ પ્રકારનો, આઈ રિપીટ અગેન, એક ઉચ્ચ પ્રકારનો સત્સંગ છે, અને તમારા દિલને એકદમ પીગળાવી દે છે. જેને મહાભારત ઉભું કર્યું, જેના કારણે મહાભારત થયું, લાખો માણસો મરી ગયા, એ માણસને જે સાથે જે ડાયલોગો બધા છે, સમજા, એ માણસ પીગળી જાય છે, એ આપણને બતાવે છે. જે 8 થી 9
લાંબુ બોલવાનું મન ના થાય, કારણ છે કોન્સન્ટ્રેશન ના રહે, બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ બધા.
જે સ્વરૂપ પામ્યો દુઃખ આનંદ, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા. પરિતાપના ખીલામણો ઉજાવ્યો, ક્રોધે, માને, માયા, લોભે, રાગે, દ્વેષે, હાસ્ય, ભયે, કરાય, દ્રઢાય, આસ્થાપના, પર સ્થાપના, આર્તધ્યાન, રુદ્રધ્યાન, ઈર્ષા, મમતે, હતપણે, ધીરાયપણે અવજ્ઞા કર્યો, દુઃખમાં જોડ્યા, સુખથી ચૂક્યો, પ્રાણ પાણી, સંજ્ઞા, ઇન્દ્રિય આદિ લબ્ધિ રુધિથી ભ્રષ્ટ કર્યા હોય તો સર્વ ડાલા 24,120 પ્રકારે કોઈ પણ પાપ જો સેવ્યો સેવતા અનુમતિઓ તો અરિંતા અનંત અનંત સાક્ષી સચિત. થેન્ક યુ સમીરભાઈ.
જો મમ્મી એમની ગાડામાંથી અથવા
થેન્ક યુ ફોર કમિંગ.